તારીખ 20/6/1990 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ પાના નંબર 11-13 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઈડરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 16 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે તથા ડિસ્ટર્બન્સ છે.
શુદ્ધ સ્વભાવ છે એને મળે એનું કરે છે પોતાના પરિણામ. નામથી કર્મ નો આશ્રય લઈ લે, નસીબ ના નામે પણ કર્મ નો આશ્રય લે,
ચિંતી છે.
સમાધાન માટે જીવ સમાધાન કરે, મારા કર્મ એવો, મારા નસીબ એવો, લેકિન એમાં આશ્રય થઈ જાય છે. આખ્યા નથી
દ્રવ કર્મ નો આશ્રય થાય છે, જે બંધાયેલા દ્રવ કર્મ છે કહીએ. અને એ રીતે એવા પર્યાયને ધારણ કરનાર પદાર્થને પ્રમાણભૂત વસ્તુ કહીએ. પ્રમાણ એવી રીતે આખી વસ્તુ તો શું થાય કે જે ત્રિગુણ પર્યાયનું જ્ઞાન છે એ પોતાના હિત રહિતના હેતુ કારણકારી સહિત સમજવા મળે છે.
ત્યાં ખાતી માહિતી મળે છે,
દુખી થયો છે અને એ અવગુણ પોતે મટાડવા ઈચ્છે છે. જો અવગુણ નહીં મટે તો મારા જન્મ મરણ ના દુઃખ ચાલુ રહેશે એવી એને પોતાને ખ્યાલ આવ્યો છે તો અવસ્થાનું જ્ઞાન છે. પણ એ અવસ્થાનું જ્ઞાન સાચું ક્યારે? મારા મૂળ સ્વભાવનું હું અવલંબન લેતા એવા અવગુણ ટળી અને મારા ગુણ પ્રગટ થાય એવી રીતે જે અવસ્થાથી અવસ્થાંતર થાય એનું નામ પર્યાય કહીએ. એવી રીતે એને દ્રવગુણ પર્યાય જ્ઞાન
દ્રષ્ટિકોણથી
દ્રષ્ટિકોણથી દ્રવગુણ પર્યાયનો વિષય સમજે તો એને એ પ્રયોજનભૂત વિષય સમજાયો કહેવાય. નહીંતર એને પ્રયોજન સાથે કઈ સંબંધ ન રહે તો દ્રવગુણ પર્યાયની સમજણ થઈ પણ પ્રયોજન ન સમજાય.
બીજા સત્તામાં કહીએ
ત્યારે જ્ઞાનીઓ એમ કહે છે કે તું પ્રયોજનભૂત તત્વનું જ્ઞાન કર, દ્રવગુણ પર્યાય રૂપ પ્રયોજનભૂત તત્વનું જ્ઞાન કર. પણ પ્રયોજનભૂત કઈ રીતે? કે પોતાના અવગુણ આદિ દોષ આદિ ટળે અને સદગુણ આદિ આત્મગુણ પ્રગટ થાય આત્મા એને દ્રવગુણ જ્ઞાન કહેવાય. આમ માત્ર દ્રવગુણ પર્યાયનું સ્વરૂપ શીખી લેવું તે પ્રયોજન રૂપ જ્ઞાન નથી. એવી જ રીતે નવ તત્વમાં લેવું કે પુણ્ય પાપ આશ્રમ અને બંધ એ ચાર તત્વોનું સ્વરૂપ પોતાના ભાવના ભાવના અનુભવથી સમજે. એવા જે જે ભાવો અનુભવમાં આવી રહ્યા છે પાપનું ભાવ મેળું ભાવ એમાં જે આશ્રમ થયો છે એમાં બંધ જે પોતે ભાવ છે એટલો ઉપયોગ છે. તો એ ભાવાત્મક એનું જે જ્�ાન થાય ત્યારે એને નવ પ્રયોજનભૂત જે વિષય છે એ ઉપાદે રૂપ પ્રયોજન થી સંકળાયેલો છે. જો હે ઉપાદે ના દ્રષ્ટિકોણ પૂર્વક એ સમજવામાં ન આવે એની જે વ્યાખ્યા સમજાય એ જ્ઞાન કઈ સાચું જ્ઞાન નથી. એ સમજણ તે બરાબર સમજણ નથી રહેતી. એ પ્રયોજનભૂત સમજણ ન રહી. માત્ર તથા પુરુષાર્થ છે તે વસ્તુના સ્વરૂપની શુદ્ધ અવસ્થાની રચના કરે એવા વસ્તુ નિષ્પન્ન સામર્થ્ય માત્ર કેવળ એવા પ્રતીતિ ભાવને જેવો પોતાના સ્વરૂપનો પોતાને વિશ્વાસ આવે રુચિપૂર્વક વિશ્વાસ આવે ગુણની રુચિપૂર્વક વિશ્વાસ આવે એવા રુચિ ભાવને આસ્તિક્યતા રૂપ શ્રદ્ધાને શ્રદ્ધા કહીએ એમ જેવી પોતાને આસ્તિક આસ્થા બેસે આવા ગુણ સ્વરૂપની આસ્થા બેસે ત્યારે તેને શ્રદ્ધા કહીએ છીએ તેનાથી તે શ્રદ્ધાંતિ શ્રદ્ધાથી ઉત્પન્ન થયેલા આનંદ ખંડમાં કેલી કરીને હું સુખી થાઉં છું એવા શ્રદ્ધાંતિ ઉત્પન્ન થયેલો જે આનંદ નિરાકુળ અવસ્થા અથવા આત્મામાં આત્મસ્થિરતાથી જે ઉલ્લાસ ઉત્પન્ન થયો એ આનંદ દશા તેથી કરીને હું સુખી થાઉં છું એવા આનંદથી હું સુખી છું જાણવાથી થતો આનંદ તે જ્ઞાનાનંદ સ્વરૂપને દેખવાથી થતો આનંદ તે દર્શનાનંદ પરિણમવાથી થતો આનંદ તે ચારિત્રાનંદ એમ પરિણમન થઈ આચરણ થયું તે ચારિત્રાનંદ એવા સર્વ ગુણોના આનંદનું મૂળ નિજ સ્વરૂપ આનંદ કંદ તેની કેલી સ્વરૂપમાં એટલે પોતાની પરિણતિ રમાવવી તે છે એમાં વારંવાર પરિણતિ સ્થિર થાય એમાં જ પરિણતિ રમે તેથી સુખ સુનો થયો છે આનાથી બીજો કોઈ ઊંચો ઉપાય નથી આ રીતે સ્વરૂપ રમણતા કરવી એ એક જ ઉપાય છે અને તે ઊંચામાં ઊંચો ઉપાય છે સુખી થવાનો આ સિવાય બીજો કોઈ જગતનો ઉપાય છે નહીં પોતાનું શ્રદ્ધાન કરે પોતાની આસ્થા કરે અને પોતામાં પરિણામ સ્થિર થાય ત્યારે આનંદ ઉપજે એ જ્ઞાનાનંદ કહો ચારિત્રાનંદ કહો દર્શનાનંદ કહો જે કહો બધે પણ એ આત્માનો આનંદ છે અને એ જ સુખી થવાનો ઉપાય છે એ સિવાય બીજો કોઈ સુખી થવાનો ઉપાય નથી આ સિવાય બીજી રીતે જે કોઈ પણ પ્રકારે જીવના પરિણામ થાય તે સમસ્ત પરિણામો દુઃખના જ ઉત્પાદક થવાના આ પોતાના જ ઉત્પાદક થવાના આ તો સ્વભાવ છે એટલે સ્વભાવમાં સ્વભાવનો આનંદ છે એ થયા કરે છે કેમ કે આનંદ તો આનંદ આનંદ અખૂટ આનંદ ઉંદર ભેરો છે એ આનંદ ઉત્પન્ન થયા કરે છે સ્વાભાવિક પરિણતિ શુદ્ધ પરિણતિ આનંદ ન થાય તો ધર્મમાં આનંદ ન થાય સ્વરૂપ સુખ ન થાય તો પછી એ કાર્યનો રસ શું જો આનંદ ન આવે તો એ કાર્યનો રસ શું કેવી રીતે રસ આવે જીવને આનંદ વગર કોઈ રીતે જીવને રસ આવે અને આનંદ છે એ આત્મસ્વભાવ છે એ એક અસાધારણ એવો આત્મસ્વભાવ છે કે જેને લઈને અનંતતા સિદ્ધો અનંત કાળ પર્યંત સાદી અનંત કાળ પર્યંત પોતાના સ્વરૂપમાં રહ્યા કરે છે ત્યાંથી છૂટીને બહાર આવે તો દુઃખ થાય એવી સ્થિતિમાં આવતા નથી સમ્યક દ્રષ્ટિને પણ સ્વરૂપાનંદ આવે છે એ જ આનંદ વારંવાર એને આનંદમાં જ રહેવું એવી ભાવના એને રહે છે મારો અનંત કાળ મારા સ્વરૂપ આનંદમાં જ રહેવું એવી ભાવના એને રહ્યા કરે છે કોઈ જીવ દુઃખ તો ઈચ્છતો નથી આનંદ લેવા આનંદ મેળવવા આનંદ અનુભવવા માટે જીવને અંતર્મુખ થવાનું વારંવાર આકર્ષણ થાય છે કેમકે અંદર આનંદ ભરેલો છે એટલો બધો આનંદ ભરેલો છે સીમા નથી એટલો આનંદ આખું જગત જેની આગળ તુચ્છ પાસે એક જગન્ય આનંદ પાસે જઈ શકું છું કે ઇન્દ્રને ઇન્દ્રાસન છે એ દુઃખરૂપ લાગે છે આસન એટલું બધું શ્રેષ્ઠ છે કે જેનું વર્ણન અહીંયા તો કોઈ કરી જ ન શકે એ ઇન્દ્ર ઇન્દ્ર સમય ધર્મ ઇન્દ્ર પોતે સમય દ્રષ્ટિ છે પણ એ પરિણામ થવાને બદલે ઇન્દ્રાસન ઉપર બેસવાના બેસવાના એને જે બાહ્ય પરિણામ થાય છે એ બાહ્ય પરિણામ એને દુઃખના માટે ઇન્દ્રાસન દુઃખરૂપ છે એમ કહી દે છે. ખરેખર તો ઇન્દ્રાસનમાં બેસવાના પરિણામ દુઃખરૂપ છે પણ નિમિત્ત ઉપર આરોપ આવે છે. સુખનો અને દુઃખનો આરોપ નિમિત્ત ઉપર આવે છે. આનાથી બીજો ઊંચો ઉપાય નથી. પરમ કૃપાળુ ભગવાન ભવ્ય જીવોને એ શિવરા એટલે શિવ માર્ગ કલ્યાણ માર્ગ મોક્ષ માર્ગ સોલો દર્શાવ્યો છે. સોલો એટલે સેલો, સેલો સુગમ સરળ સુખદાયક સુંદર અને સોહામણો બધા અર્થે માટે નીકળે છે. ભગવાનની ભાવનાથી સંતો મહંત થયા. નિજ ભગવાનની ભાવનાથી સંતો છે એ પણ મહંત થયા, મોટા કહેવાયા. મેં પણ આ જ ભગવાનનો અવગાઢ થંભ રોપ્યો છે. મેં પણ આ જ ભાવનાનો કેવા સ્વરૂપની ભાવનાનો ભગવાનની ભાવનાનો નિજ સ્વરૂપના ભગવાનની ભાવનાનો અવગાઢ સ્તંભ રોપ્યો છે, ગાઢ સ્તંભ રોપ્યો છે. આમ કરીને દીપચંદજી સાહેબે પોતાના પરિણામની વાત કરી લીધી છે. મેં પણ મારા નિજ સ્વરૂપની ભાવના કેવી કરી છે, અવગાઢ ભાવના કરી છે, પ્રગાઢ ભાવના કરી છે. અને સ્તંભ રોપ્યો છે એનો અર્થ શું છે કે હવે એમાંથી પાછું નહીં ફરાય. જેમ રણ સ્તંભની અંદર સ્તંભ રૂપી ગયે એટલે પછી ત્યાંથી પાછું ન ફરે, એ ત્યાંથી આગળ વધીને જીત મેળવવાની હોય પણ ત્યાંથી હાર ખાઈને ત્યાંની પાછળ ન જાય, જીવતા પાછા ન ફરે ત્યાંથી. એનું નામ સ્તંભ રૂપો કહેવાય કે આ સ્તંભ રૂપો એટલે અમે જીવીએ છીએ ત્યાં સુધી આથી પાછળ નહીં હટીએ અમે. એનું નામ વિજય સ્તંભ કહેવાય છે. એમ પોતે આ જ ભાવનાનો એટલે ભગવાનની નિજ સ્વરૂપની ભાવનાનો અવગાઢ સ્તંભ રૂપો છે. પોતાને ખાતરી આવી ગઈ છે કે હવે આગળના કોઈ ભાવ ભાવાંતરમાં હું પાછો પડવાનો નથી. હું મારા સ્વરૂપમાં આગળ ને આગળ આગળ ને આગળ
જ્ઞાન, બાકી જ્ઞાન નહીં.
બાકી જે આવે એને જ્ઞાન શું કહેવું? એમ કે આત્માના અંદરનું સુખ જે પ્રગટ ન કરાવે એને જ્ઞાન શું કહેવું? જ્ઞાન પણ અજ્ઞાન છે. એટલે બુદ્ધિ શું કહેવું? હા, એને મતિ શું કહેવી? અને ખરેખર તો જે જ્ઞાનથી સુખ ન પ્રગટે એવું જે અજ્ઞાન હોય એનાથી દુઃખ પ્રગટ્યા વગર રે નહીં પાછું. એમાં આ
નમસ્કાર કરું છું. અનંતા સિદ્ધો ત્યાં બિરાજમાન છે, સાત રાજકો પ્રત્યક્ષ આત્મામાં પ્રત્યક્ષ કરે છે અને પછી તમને પોતાની પરિણતિમાં પ્રત્યે પ્રવેશ કરાવી દે છે એટલો ભાવ અહીં મળી જાય તો હું સિદ્ધાંત પૂર્ણ બંધ કરું
અતિ જ્ઞાનના એક અંશ
એક અંશમાં
માતાજીને એક વાર પ્રથમ વર્ષ હરખ ચડાતા જોયા હતા
ભાવપુરી
ભાવપુરી માં માતાજી ને હરખ ચડાતા જોયા હતા
ભાવપુરી
પાસે માતાજી નું એક્શન ખ્યાલ આવે છે સ્મૃતિ માં છે માતાજી અર્ઘ એમ લઈને એમ કરે એમ આપો
છે જ નહીં મારામાં એ છે જ નહીં આઠમા કલ્પના સાથે જે પોતા પણ આવે એ કલ્પના કરી એ અંશમાં પણ થતી નથી, કલ્પતો નથી. એટલે પેલા તો કલ્પના કરતો હતો, તે દિવસે કઈ રાગ ને આત્મા એક નતો થતો, ત્યારે સ્પષ્ટ જાણે છે. સ્વસંવેદન મતિ જ્ઞાન વડે થયું છે. આવું જે સ્વસંવેદન છે તે મતિ જ્ઞાન વડે થયું છે. જ્ઞાન પ્રકાશ મારો છે એ પ્રમાણે શ્રુત જ્ઞાન માં વિચારે છે. મેં મનન કર્યું તે કેવો છો, હવે શ્રુત જ્ઞાન ની અંદર મનન ઉપડે છે. આત્મ સ્વરૂપ નું મનન કેવું થાય છે એ મનન અહીંયા મારી સામે લીધું છે. કેવળ જ્ઞાન માત્ર વસ્તુ ની પ્રતીતિ પ્રત્યક્ષ કરીને સ્વસંવેદન વધારે છે. આ રીત છે. વારંવાર સ્વસંવેદન જ્ઞાન દશામાં ક્યાંથી આવે છે, કેમ આવે છે? જે કેવળ જ્ઞાનમય વસ્તુ છે, માત્ર જ્ઞાનમય જે વસ્તુ છે એની એની પ્રતીતિ પ્રત્યક્ષ ભાવે કરે છે. પ્રત્યક્ષ જ હું આવો છો ને, જે બોલ આપણે એમ છે 200 ને કેટલા 230 પ્રત્યક્ષ છું, હું પ્રત્યક્ષ જ છું, એમ પોતાનો વિકલ્પ નથી કરતા. હું આવો છું ના આવો છું, પ્રત્યક્ષ છું. એવી જે પ્રત્યક્ષ પ્રતીતિ માં જોર આવે છે પ્રત્યક્ષતા,
પ્રગટ છે. સદભાવમાં પણ સ્વસંવેદન તો પ્રત્યક્ષ જ છે, તો પછી અંશ પ્રત્યક્ષ જ્ઞાન થયું.
વૃક્ષ મટીને આગળ વધ્યું ત્યારે તો પ્રત્યક્ષ હોય એવા ક્યાં સવાલ જ છે? કેવળ જ્ઞાન માં તો સર્વસ્વ પ્રત્યક્ષ પણ છે.
પ્રત્યક્ષ છે, વસ્તુ પ્રત્યક્ષ છે,
અને એવો જ સ્વયં પ્રતિમાં જોર આવે છે. એટલે પ્રતિ પ્રત્યક્ષ કરીને એમ કે જ્ઞાન અને શ્રદ્ધા સાથે પ્રતિ પ્રત્યક્ષ કરીને સ્વસંવેદન ને વધારે છે, પોતાનું જે સ્વસંવેદન છે એમાં વૃદ્ધિ કરે છે. જેટલું સ્વસંવેદન વધે છે એટલો મોક્ષ માર્ગ ની અંદર વિકાસ થાય છે. તેનાથી મૂળ સ્થાનમાં વિકાસ થાય છે, તે મૂળ સ્થાનની ચરમ સીમાએ પહોંચે પછી ઉપરના મૂળ સ્થાનમાંથી આવી જાય છે અને એ મૂળ સ્થાનમાં વિકાસ થતો જાય છે, પણ સ્વસંવેદન વધતું જાય છે. જેમ જેમ મોક્ષ માર્ગનો વિકાસ થાય તેમ સ્વસંવેદન વધતું જાય છે. ચૌદ મૂળ સ્થાન તો સ્થૂળ વિભાગ છે, એના સૂક્ષ્મપણે જોઈએ તો પ્રત્યેક મૂળ સ્થાનની અંદર જેટલું સ્વસંવેદન વૃદ્ધિ થાય સંપૂર્ણપણે જ્ઞાન માત્ર એવી જે પોતાની વસ્તુ એટલે આત્મ પદાર્થ, એની પ્રતિ પ્રત્યક્ષ કરીને પ્રતિ દ્વારા પ્રત્યક્ષ કર્યા કરે છે. આવો જ પ્રત્યક્ષ કરવાની પદ્ધતિ છે, તો પ્રત્યક્ષ જ છું ને. પછી હું મારો વિકલ્પ કરીને કલ્પનામાં શા માટે આત્માને લોકો આવો છું, જેવો છો એવો હું પ્રત્યક્ષ છું. મારા જ્ઞાન મારું જ્ઞાન પણ પ્રત્યક્ષપણે વિદે છે એને, અને વસ્તુ પણ સહજ પ્રત્યક્ષ છે સામે. જ્ઞાનમાં પ્રત્યક્ષતા છે અને વસ્તુમાં પ્રત્યક્ષતા છે, એટલે કલ્પના કરવાની જરૂર છે. અને એ પ્રત્યક્ષતાને કારણે સ્વસંવેદન માત્ર જ્ઞાન, કેવળ જ્ઞાન એટલે માત્ર જ્ઞાન, કેટલું જ્ઞાન, એકનું જ્ઞાન માત્ર, એની અપેક્ષા જેટલું જ્ઞાન થઈ નહીં એ નથી. કેવળ જ્ઞાન માત્ર વસ્તુ, વસ્તુ એટલે કાળી સ્વભાવ જેવો છે, જે પરિપૂર્ણ જ્ઞાન અનંત જ્ઞાન ઘન છે. એ જ્ઞાન ઘન વસ્તુ નહીં, માત્ર એમાં રાગ નહીં, દેહ નહીં, પરમાણુ નહીં, કઈ નહીં. અનંત જ્ઞાન ગણમાં અનંત ગુણ આવી ગયા, પણ એનો ગુણભેદ નહીં. ગુણભેદ નહીં કહેવા માટે માત્ર જ્ઞાન, જ્ઞાન માત્ર વસ્તુ એમ કહેવામાં આવે છે.
પ્રતિથિ તો પ્રતિથિ છે, પ્રતિથિ તો પ્રતિથિ છે, શ્રદ્ધા તો શ્રદ્ધા જ છે. એક દફે શ્રદ્ધા જે પોતાના શ્રદ્ધાનો વર્ગ કબજો કરી દીધું, સત્યમાં તો કોઈ ને કોઈ ભરતી થાય છે ને કોઈ ભરતી થાય છે, શ્રદ્ધા તો શ્રદ્ધા જ છે. પછી જે શ્રદ્ધાનો બળ જો કહે છે કે શ્રદ્ધાના ભય આગળ વધારે છે, આ કઈ વિવેકતા છે?
એક વખત શ્રદ્ધા થઈ તે પડી રહી એમ કહો છો? શ્રદ્ધા થઈ પડી નથી, મેં પડી નહીં. એનું જે પરિણમન છે એ પરિણમન રૂપી કાર્ય છે, અને એ કાર્ય છે એ કાર્યનું કોઈ ફળ આવે છે. પ્રતિ સમય શ્રદ્ધા કાર્ય કરે છે, તો પ્રતિ સમય તેના કાર્યનું કઈ ફળ આવવું જોઈએ કે ના આવવું જોઈએ? એ કાર્ય છે મોક્ષ માર્ગમાં પ્રતિ મોક્ષ માર્ગમાં આગળ, અથવા એ મૂળથી લઈએ તો તેનું કાર્ય છે પુરુષાર્થમાં વૃદ્ધિ થવી. દે પ્રતિના બળે આગળ વધે છે, એટલે પ્રતિ પૂર્વક બળ નામ પુરુષાર્થ તીવ્ર થાય છે એટલે આગળ વધે છે.
પ્રતિ પુરુષાર્થમાં નિમિત્ત પડે
ના, પ્રતિ ભવ્ય દ્રષ્ટિ કહેવા,
અને જ્ઞાન પણ પુરુષાર્થમાં નિમિત્ત પડે,
જ્ઞાન પણ જ્ઞાનમાં પ્રત્યક્ષ પણ નિમિત્ત પડે, અને પ્રતિનું પરિણમન નિમિત્ત પડે, જ્ઞાનમાં પ્રત્યક્ષ ભાવ છે તે નિમિત્ત પડે. એમ શ્રદ્ધા ને જ્ઞાન બે કાર્ય કરે છે, બે કાર્ય કરે છે. પણ પ્રતિ જરાક એવો વિષય છે કે પૂરી શક્તિથી કામ કરે છે. શ્રદ્ધાનું છે એ પૂરી શક્તિથી કામ કરે છે પહેલેથી જ, જ્યારે જ્ઞાન છે એ સ્થાન અનુસાર શક્તિ વધે છે એટલું કામ કરે છે. એટલે આગળ વધવામાં પ્રતિનું મુખ્ય નિમિત્ત પણ લેવું જોઈએ જ્ઞાન કરતા પણ, કેમ કે શ્રદ્ધા તો પૂરેપૂરી સમ્યક થઈ અને જ્ઞાન છે એનું પૂરું પૂરી શક્તિ નિમિત્ત નથી પડતી, જ્ઞાનમાં વેચાઈ જાય છે. જ્ઞાનમાં અમુક અંશ સ્વરૂપ સાથે જોડાયેલો રહે છે, અમુક સ્વરૂપ સાથે નથી જોડાયેલો તેવો રહે છે. જ્યારે શ્રદ્ધામાં તો પૂરેપૂરી શ્રદ્ધા સ્વરૂપ સાથે સંલગ્ન છે, એનો કોઈ અંશ સ્થાવર પ્રભુ એ સ્માર્ક છે,
અનંત શક્તિ થી શ્રદ્ધા તો પોતે કામ કરે છે. જ્ઞાન અનંત શક્તિ હોવાના શક્તિ
અનંત શક્તિ છે, અનંત શક્તિ કામ નથી કરતી,
કામ નથી કરતી,
એમાં તો ગુણસ્થાન અનુસાર શક્તિ કામ કરે છે. ચોથા ગુણસ્થાને જ્ઞાન ની શક્તિ કામ કરે એના કરતા પાંચમા ગુણસ્થાને જ્ઞાન ની શક્તિ વધુ કામ કરે, તેના કરતા છઠ્ઠા ગુણસ્થાને જ્ઞાન ની શક્તિ વધુ કામ કરે, તેના કરતા સાતમા ગુણસ્થાને જ્ઞાન ની શક્તિ વધુ કામ કરે.
છતાં
જે જેમ હોય તેમ સમજવું જોઈએ. અહીંયા જ્ઞાન ની વાત સાથે લીધી છે, છતાં દ્રષ્ટિ પ્રધાન છે એમ સમજવું જોઈએ. ભૂતા પ્રધાન છે, મોક્ષ માર્ગ માં વિકાસ કરવામાં આગળ વધવામાં શ્રદ્ધાનું પ્રાધાન્ય છે. એ વાત કરશે પોતે આગળ જઈ કે શ્રદ્ધારૂપી જે જડીબુટ્ટી છે એનો કૂટ લાગે છે એમ કહેશે. આગળ
શ્રદ્ધારૂપી બુટ્ટીના કૂટથી,
હા શ્રદ્ધારૂપી બુટ્ટીના કૂટથી
પાછળ
છેડાઈ જાય છે, બહાર આવે છે. આવે છે એને બહાર લાવવા માટે કઈ મહેનત નથી કરવી પડતી, એ સ્વયં જ બહાર આવે છે. કેમ કે અંદર એટલું બધું પ્રેશર છે એના કે એને જરાક જગ્યા મળે 500,000 ફૂટ ઉપર આવવું હોય તો એને માટે કોઈ મશીનરી નથી, પોતાની મહેનત ઉપર આવી જાય છે. કેમ અંદરમાં એટલું બધું જ્ઞાન આનંદ આદિ ઘનિષ્ઠપણે ભરેલું છે કે જો પોતે અંતર અવલોકન કરે, આપણે એમનેમ જ બહાર આવ્યા કરે છે, સતત બહાર આવ્યા કરે છે, પણ એને જો પોતે ગ્રંથિભેદ કરે તો સમ્યક પ્રકારે બહુ સારી રીતે અનુભવ ગોચર થાય એ રીતે બહાર આવે છે. અત્યારે તો આત્મપ્રદેશોમાંથી જ્ઞાન બહાર આવી જ રહ્યું છે, એટલું બધું કહેલું છે કે આવી જ રહ્યું છે, પણ પોતાનું લક્ષ્ય